તારીખ 6/7/1994 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 913 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું દેવલાલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 49
ચાલે છે. અહીંથી વિષય બદલાય છે. સવારે અસાતા યોગમાં આત્મકલ્યાણકારી સમય જે સાધકો કરે છે એ અંદરમાં કઈ વિધિથી કઈ રીતે આત્મકલ્યાણ કરે છે એનું રહસ્ય ખોલ્યું છે. અહીંયા તો એટલી જ વાત આવી કે બહારમાં સાતા કરતાં અસાતાના કાળમાં પરમાત્માઓ વિશેષ પ્રકારે કર્મ નિર્ગ્રહ કરે છે અથવા આત્મશુદ્ધિ વધારે છે. સામાન્ય સંસારી જીવોને જે અસાતાનો યોગ હોય છે, પ્રતિકૂળતાનો પ્રકાર બને છે, એમાં નવું કર્મબંધન વિશેષ પ્રકારે થાય છે. જ્યારે જ્ઞાનીઓને એ વખતે વિશેષ આત્મશુદ્ધિ થાય છે. તો એનું કારણ શું, એવું કેમ થાય છે, શા માટે એવું થાય છે? અંદર જે વિધિ છે, કાર્ય કરવાની પદ્ધતિ છે, એ કાર્ય પદ્ધતિને અહીંયા કૃપાળુદેવે દર્શાવી છે. ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને દેહથી, તેજસ અને કાર્મણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરીને, શું છે કે કોઈ ચોક્કસ પ્રકારની અવલોકન કરવાની દ્રષ્ટિ છે. દ્રષ્ટિનો અર્થ અહીંયા દ્રષ્ટિકોણ છે. કોને અવલોકન કરે? કે પોતાના આત્માને. કેવો આત્મા છે? કે ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત છે. ઉપયોગ દ્વારા, ઉપયોગ સ્વરૂપે, ઉપયોગરૂપી ચિહ્નથી જે સનાતન એટલે ત્રણેય કાળે સ્ફુરાયમાન થઈ રહ્યો છે, પ્રગટ જ થઈ રહ્યો છે. જ્યાં જ્યાં જ્ઞાન ઉપયોગ, ત્યાં ત્યાં આત્મા. જ્યાં જ્યાં જ્ઞાનનો ઉપયોગ, ત્યાં ત્યાં આત્મા. પોતાના આત્માને એ રીતે અવલોકન કરવાની દ્રષ્ટિ જેણે સાધી કરી છે, એ દ્રષ્ટિમાં દેહથી ભિન્નપણું, તેજસ અને કારણ શરીરથી ભિન્નપણું અનુભવાય છે. કારણ શરીર એટલે ઉદય, કર્મનો ઉદય, એ કારણ શરીર છે. દેહ એટલે આ નું કર્મ. તેજસના પરમાણુ એ કોઈ છદ્મસ્તુને જ્ઞાન ગોચર નથી. પણ દેહ ત્રણ પ્રકારના છે, ઔદારિક, કારણ અને તેજસ. ત્રણેય દેહ છે એટલે પૂતગળ માત્ર છે. કોઈ પણ પરમાણુ સાથે અભિન્ન ભાવનો સંબંધ નથી. ભેદ ભિન્નપણે અવલોકવાની દ્રષ્ટિ સાથે કરી છે. એનાથી પરમાણુમાં ઉપયોગ નથી, ઉપયોગમાં પરમાણુ છે. એટલે જે ઉપયોગ રહિત છે એ બધા કર્મમાં જાય છે. આગળ તો ત્યાં સુધી કહેશે કે સાતા અસાતા છે એ પણ ઉપયોગ રહિત છે અને તેથી ઉપયોગથી ભિન્ન છે. ભિન્નપણું છે એ ભિન્નતા શબ્દ ભિન્નતાને પણ દર્શાવે છે અને ભિન્નતા જેનેથી કરવી છે એવા દેહાદીનું હેયપણું પણ સમજાવે છે. આપણે ને તમે જુદા, અમે ને તમે જુદા, એટલે કે અમે અમારું કરીએ, તમારું કાંઈ ન કરીએ તો જુદા ને. જુદા ક્યારે થઈએ કે હવે અમે તમારું કાંઈ નહીં કરીએ? આ કુટુંબમાં જુદા થાય છે? એમાં ભિન્ન છે એનો અર્થ કે તે હેય છે, જેનાથી ભિન્ન છે એવો આત્મા ઉપાદેય છે, હે એનો ઉપાદેય અપેક્ષિત છે, હે એનો ઉપાદેય દ્વંદ્વ છે, જોડકું છે, એ અપેક્ષિત છે. એમ નાનું ને મોટું અપેક્ષિત છે, આ આંગળી નાની છે તો આ મોટીની અપેક્ષા છે, એ જ આંગળી મોટી છે તો નાનીની અપેક્ષા છે, છે એવડી છે. નાની મોટીનું વિશેષણ બીજાની અપેક્ષા બતાવે છે. એમ હે પણ ઉપાદેયપણાની અપેક્ષા સહિત છે. તો અહીંયા ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવો આત્મા ઉપાદેય છે, દેહાદિથી તે ભિન્ન છે એટલે હે છે. એ પ્રકારના પરિણમનનો દ્રષ્ટિકોણ, એ પ્રકારના પરિણમનનું વલણ જેને થયું છે તેને આત્માનુભવ થાય છે. જન્મ મરણનો નાશ કરવા વાળું આત્મજ્ઞાન એને પ્રાપ્ત થાય છે. છેલ્લી પંક્તિ છે આ પરિગ્રહ કે મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે. આ છેલ્લી લીટી આ છે. આવી રીતે ભેદ જ્ઞાન કરવું અંદરમાં એ જ્ઞાનીઓની શિક્ષા છે, જ્ઞાનીઓનો બોધ છે. એમ કરવાથી પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે, નિજ પરમાત્મા પદનો એટલે પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે અને જન્મનો નાશ થાય છે. તો એમની અંદર એ કાર્ય પદ્ધતિની અંદર કેટલીક વિશેષ સૂક્ષ્મતા છે, એના અંદરની કેટલીક ખૂબીઓ છે એની અહીંયા કૃપાલુદેવે વાત કરી છે. બહુ સુંદર શૈલીમાં વાત કરી છે કે જેનાથી ભિન્ન છે એ દેહાદિ અને જેનાથી ભિન્ન અવલોકવાનો છે તે ચૈતન્યાત્મક આત્મ સ્વભાવ, તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા છે. અહીંયા સ્વભાવ આત્મા લેવો છે, રાગદ્વેષ કરે છે તે આત્મા નથી લેવો, કેવળ ચૈતન્ય સ્વભાવ, માત્ર ચૈતન્ય જેનો સ્વભાવ છે એવો આત્મા, નિરંતર વેદક સ્વભાવવાળો છે, અહીં જાણવાનો સ્વભાવવાળોનો લીધો. આત્માના જ્ઞાનમાં મુખ્યપણે જાણવું અને વેદવું એ બે પ્રકાર છે. અહીંયા વેદ અનુભવનો વિષય છે એટલે વેદક સ્વભાવવાળો આત્મા લીધો. અજ્ઞાન અવસ્થામાં જીવ એમ માને છે કે હું પર પદાર્થ ને વેદું છું, પણ તે અશક્ય અને અસંભવિત છે. છતાં વેદું છું એવું જે લાગે છે એ જીવની ભ્રાંતિ છે અથવા અત્યાસ છે. જેમ કે શરીરને અશાતાને હું વેદું છું તો એ જીવનો અધ્યાસ છે. અને સૌથી પ્રથમ આત્મજ્ઞાન થાય ત્યારે અધ્યાસનો ત્યાગ થાય. એ અધ્યાસના ત્યાગને શ્રીજીને ત્યાગ કહે છે. અધ્યાસ કહો, ભ્રાંતિ કહો, પર પ્રવેશ ભાવ કહો કે પરનો મિથ્યા વેદન કહો, એક જ વાત છે. વાત કોઈ નવા પ્રકારની હોવાથી અઘરી લાગે એવી છે. શરીરમાં પીડા થાય ને આત્મા એને ભોગવે નહીં એ વાત કેવી રીતે માનવી? પ્રત્યક્ષ શરીરની પીડાને આત્મા બધા ભોગવી રહ્યા છે. જેને જેને પીડા થાય છે એને તો ભોગવે છે, ભોગવે છે એવું જાણે માને છે તે તેનો અભ્યાસ છે. વાસ્તવિકતા એ ભોગવી શકતા નથી, કેમ કે ભોગવે તો કરી શકે, કરે તો ભોગવે તો પર પદાર્થનું કર્તૃત્વ આવી જાય છે, કરી પણ શકતો નથી. જડ અને ચેતનનો સ્વભાવ ભિન્ન છે, બંને નિજનિજ સ્વરૂપે કાયમ રહે છે, કોઈનું કાર્ય કોઈ કરી શકે એમ બને તો જડ ચેતન થઈ જાય, ચેતન જડ થઈ જાય, તો એની સ્વભાવ ભિન્ન છે એ વાત કહેવાની જરૂર રહેતી ભિન્નતા રહેતી નથી. જડ ચૈતન્યની ભિન્નતા એ ચાર યોગમાંથી દ્રવ્યાનું યોગનો મહાસિદ્ધાંત છે, જેના આધારે ભેદ જ્ઞાન રહેલું છે, જેના આધારે આત્મ સ્વભાવ સમાધિ રહેલી છે. અને કૃપાલુ દેવે 833માં તો ત્યાં સુધી કહ્યું કે શુક્ર ધ્યાનનું કારણ છે. આ દ્રવ્યાનું યોગ છે, પરમ ગંભીર છે અને શુક્ર ધ્યાનનું કારણ છે.
866
જીવનું વેદવું એનું સ્વરૂપ છે, પણ જીવને પોતાનું વેદવું એનું સ્વરૂપ છે. સ્વાનુભવ કરવો તેનું સ્વરૂપ છે, સ્વસંવેદન તેનું સ્વરૂપ છે. પર પદાર્થને વેદવું એનું સ્વરૂપ નથી, એ તો ભ્રાંતિ છે. વેદક સ્વભાવ વાળો છે એ ચૈતન્યાત્મક આત્મા, નિરંતર વેદક સ્વભાવ વાળો છે. તેથી તે અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય. અબંધ દશાને એટલે શું છે કે ધર્મ મોક્ષ માર્ગની દશા અને મોક્ષની દશા એ અબંધ દશા છે. દર્શન જ્ઞાન ચારિત્રની દશા તે અબંધ દશા છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એવી દશાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાતા સાતા રૂપ અનુભવને વિદ્યા વિના રહી શકે. ત્યાં સુધી એને એકત્વ થઈ જાય શરીરની અવસ્થામાં. શરીરની સાતામાં એકતા બુદ્ધિ થઈ જાય કાં અસાતામાં એકતા બુદ્ધિ થઈ જાય એને એને દેહાત્મ બુદ્ધિ કહેવામાં. દેહાત્મ બુદ્ધિ તે જન્મ મરણનું મૂળ કારણ, મૂળ યુનિટ છે દેહાત્મ બુદ્ધિ. જૂનો દેહ ત્યાગે છે, જીવને નવો દેહ કેમ ધારણ કરે છે? દેહાત્મ બુદ્ધિને કારણે. જો દેહાત્મ બુદ્ધિ છૂટી જાય તો એના જન્મ મરણ છૂટી જાય. જીવ આયુષ પૂરું કરે છે પછી એને નવો દેહ મળે છે, શું કરવા? બીજું શરીર કેમ એને મળે છે? કે વર્તમાન જે શરીર છે એમાં આત્મબુદ્ધિ એ પ્રવર્ત્યો છે, માટે મતી એવી ગતિ દેહને ઈચ્છે છે, માટે દેહ મળે છે. તે સાતા અસાતા રૂપ અનુભવ વિદ્યા વિના રહેવાનો નથી, તે પીડા વિદે છે. શરીરની પીડાને પોતે ભોગવે છે એવો એને અનુભવ થાય છે, એનાથી એને દુઃખ થાય છે. એમ નિશ્ચય કરીને જે શુભાશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે સાતા અસાતાનો સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થવું. શું કહે છે? શું જે સાતા અસાતા છે એ તો શરીરની અવસ્થા છે. જીવ એ શરીરને સાથે સંબંધ શેના દ્વારા કરે છે? કે શુભાશુભ પરિણામ દ્વારા. સાતામાં કસાય મંદ રહે છે તો એને મંદ કસાયને શુભ ભાવ કયો છે. જ્યારે અસાતામાં કસાય તીવ્ર થાય છે ત્યારે એને અશુભ ભાવ અથવા પાપ ભાવ કયો છે. શુભાશુભ ભાવ એ માધ્યમ છે જીવ અને જળ વચ્ચે સંબંધ કરવાનો, એક વચ્ચેની કડી છે. તો કઈ કડીને ઉડાડો વચ્ચેથી? બે પદાર્થ તો બે પદાર્થ છે, પરમાણુ જીવ થવાનો નથી, જીવ પરમાણુ થવાનો નથી. કોઈ દિવસ ત્રણે કાળે જીવ જીવ રહેવાનો છે, પરમાણુ પરમાણુ રહેવાનો છે. બે વચ્ચે કોણ સંબંધ કરે છે? શુભાશુભ પરિણામ. તો કે એના પ્રત્યે ઉદાસીન થાવ, એને ગૌણ કરો. શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. અચ્છા, શુભાશુભને છેદવાની વાત, આત્મસિદ્ધિની જે વાત છે એ વાત અહીંયા કરી છે. ત્યાં છેદ કરવો એમ, નાશ કરવો એમ કહે છે. અહીંયા એને ગૌણ કરવો એમ કહે છે. ગૌણ કરો કે નાશ કરો એક જ છે. અત્યારે મિથ્યાત્વ અવસ્થામાં આત્મા હોવા છતાં એને બધા ગૌણ કરે છે. ત્યારે એને કૃપાનું એમ કહે છે કે ભાવ મરણ કર્યું, એનો નાશ કર્યો, એ ભાવ મરણ છે. દ્રવ્ય તો આત્મા મરતો જ નથી, કેમ કે એ તો સનાતન પદાર્થ છે, શાશ્વત પદાર્થ છે. ભાવ મરણ કરે છે દ્રવ્ય, એટલે કે મૃત્યુ તુલ્ય દુઃખને અનુભવે છે. જે શુભાશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે આત્મા સાતા અસાતાનો સંબંધ કરે છે શરીરની અવસ્થાનો, તે ધારા પરથી પણ ઉદાસીન થાય, એને પણ ગૌણ કરવું. ગૌણ કરવા યોગ્ય છે એ વાત તો બરાબર છે, પણ કોને મુખ્ય કરે તો તે ગૌણ થાય, બસ આટલું વિચારવાનું છે, અથવા પ્રેક્ટિકલી આટલું જોવાનું છે. અત્યારે શું થાય છે કે જીવને તીવ્ર મંદ કષાય થાય છે, શુભાશુભ ભાવ થાય છે, એની મુખ્યતામાં આખો આત્મા ગૌણ થઈ ગયો છે. જે અનંત ચતુષ્ટય મંડિત છે, જેનામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત ગીરી ભર્યું છે, એવો આત્મા ગૌણ થઈ ગયો છે, એટલે નહિવત થઈ ગયો છે, જાણે છે જ નહીં, તો એ ભાવ મરણ થયો આત્મા. હવે એ જ સ્વભાવને ઉપયોગ લક્ષણ દ્વારા ઓળખીને, એવા આત્માને ઉપયોગ લક્ષણ દ્વારા ઓળખીને જે સનાતન ત્રણે કાળે સ્ફુરાયમાન થઈ રહ્યો છે, પ્રગટ થઈ રહ્યો છે, એને ઓળખીને એની મુખ્યતા લાવીને શુભાશુભ પરિણામને ગૌણ કરવા. મુખ્ય ગૌણ થવાનું સહજપણે ક્યારે બને આનો આપણે વિચાર કરી શકીએ. જેમાં લાભ દેખાય અને સુખ દેખાય એ મુખ્ય થાય, બધાનો અનુભવ છે. આપણા દુકાન ઉપર કાઉન્ટર ઉપર 5 માણસ ગ્રાહક તરીકે આવે, એમાં વેપારીને ખબર પડી જાય છે કે આ ભાવ પૂછવા આવ્યો છે અને આ માલ લેવા આવ્યો છે, અથવા આને ઘણો માલ લેવો છે અને ઓલાને કાંઈ લેવાનું ઠેકાણું છે. એને મુખ્ય ગૌણ કરવાનું શીખડાવવું પડે. 3 વાર પૂછે તો જવાબ દે માંડ માંડ પહેલા, અને ઓલા ઉપર એટલું બધું ધ્યાન આપે એની મુખ્યતા થઈ ગઈ. એમ આત્મામાં સુખ છે, શુભાશુભ પરિણામ તો દુઃખરૂપ છે, કસાય છે, તીવ્ર હો કે મંદો પણ કસાય તો છે, કસાય પોતે દુઃખરૂપ છે. જ્યારે જ્ઞાન પોતે સુખરૂપ છે, જે ઉપયોગ લક્ષણ કીધું એ જ્ઞાનનો વ્યાપાર છે, એ સુખરૂપ છે. વેદાંતમાં પ્રજ્ઞાનં બ્રહ્મ એમ કહ્યું છે, 4 વેદના 4 વાક્ય છે, એમાં અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, તત્વમસી તે તત્વ તું છો, અને પ્રજ્ઞાનં બ્રહ્મ, જ્ઞાન તે આત્મા છે. પ્રજ્ઞા એટલે જ્ઞાન, અહીંયા ઉપયોગ શબ્દ લીધો, જૈન પરિભાષામાં એને ઉપયોગ કહે છે, જ્ઞાન પણ કહે છે, પ્રજ્ઞા પણ કહે છે, ઘણા શબ્દો છે, એક જ ભાવને દર્શાવનારા ઘણા શબ્દો છે, પણ ઉપયોગ શબ્દ જૈન પરિભાષા સિવાય બીજા શાસ્ત્રોમાં નથી. જ્ઞાન દર્શન છે ને, બેનો ઉપયોગ કહે છે.
ઉપયોગ એટલે જ્ઞાનનો વેપાર
કહેવાય. હા, ઉપયોગ એટલે જ્ઞાનનો વ્યાપાર, અને જ્ઞાનનો વ્યાપાર કરવો એવો, એવી શક્તિ સ્વભાવ આત્મામાં ત્રિકાળ રહેલી છે. કેટલી છે કે બેહદ છે, ખૂટે નહીં એટલી, ત્યારે જ્ઞાન નહીં ખૂટે અંદરથી. સાદી અનંત કેવળ જ્ઞાનની પર્યાય અંદરથી પ્રગટ થાય એટલે એટલું જ્ઞાન વપરાય તો અંદરથી કેટલું ઓછું થયું, ઇન્ટેક્ટ એટલું ને એટલું જ છે, શક્તિમાં ફેર પડતો નથી, શક્તિને ઘસારો લાગતો નથી. એટલા માટે એને અમેય શક્તિ, માપી ન શકાય એવી શક્તિ કહે છે. અમે એટલું બધું જ્ઞાન ભર્યું છે આત્મામાં કે પ્રદેશે પ્રદેશેથી નીકળ્યા જ કરે છે, એને રોકી ન શકાય. અખૂટ, અખૂટ એને તમે એને ખૂટાડવા માંગો તો ખૂટે નહીં, રોકવા માંગો તો રોકાય નહીં. એક સેકન્ડ માટે જ્ઞાનને બંધ કરી દો જે અંદર એટલું બધું ભર્યું છે કે એનો પ્રવાહ ચાલતો જ રહે, પ્રવાહ ચાલતો જ રહે, પ્રદેશે પ્રદેશેથી પ્રગટ્યા જ કરે. શું ઉભરાઈને બહાર આવે એટલું અંદર ભેળ છે, એનાથી આત્મા લક્ષ્યગત થાય છે. એ જ્ઞાનના પ્રાગટ્યથી જ્ઞાન સ્વભાવે આત્મા પરમ બ્રહ્મ આત્મા લક્ષ્યગત થાય છે એમ કહે છે. એ જ્ઞાન છે એ લક્ષણ છે આત્માને લક્ષ્ય કરવા માટે, એ સુખરૂપ છે. કેમ કે એમાં કશાયનો અભાવ છે, કશાયમાં દુઃખ છે. કશાય એટલે આત્માને નબળો પડે ક્રશ કરે તે કશાય, જૈન પરિભાષાનો શબ્દ છે. એટલે રાગ દ્વેષ મોહ અનેક પ્રકારના જે કોઈ વિકાર ભાવો છે તે બધા આત્મશક્તિને હણનારા છે. આત્માની અંદર જે શક્તિ રહેલી છે એ શક્તિને એ હણે છે, હીણી કરી નાખે છે. જેમ કે અત્યારે મનુષ્યપણામાં આપણને જેટલું જ્ઞાનનો વ્યાપાર છે, જ્ઞાનથી જેટલું કાર્ય કરીએ છીએ એનો જો દુરુપયોગ કરવામાં આવે તો પછી આ જે જંતુ થઈ ગયા, પશુ પક્ષી કીડી મકોડા જે જંતુ થયા, એને જ્ઞાન એનું આવરણ પામી ગયું, એનું જ્ઞાન સંકોચાઈ ગયું, એનું જ્ઞાન મુરઝાઈ ગયું. કેમ મુરઝાઈ ગયું? કે એણે મૂર્છા ખાધી. જળ પદાર્થમાં સુખને જાણીને સુખને માનીને એમાં મૂર્છા ખાધી તો મૂર્છાઈ ગયું. મૂર્છાઈ ગયું કહો કે મૂરઝાઈ ગયું કહો. એટલે આયુષ પૂરું થાય તો સીધો નિષેધની ગતિમાં જે ગયો જાગી જાય અને જ્ઞાનનો સંકોચ થઈ ગયો હોય, એની પાસે જ્ઞાનથી ઇન્દ્રિયો ઘટી જાય, મન ચાલ્યું જાય, કોઈને કાન નથી, કોઈને આંખ નથી, કોઈને નાક નથી, કોઈ એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય થાય છે, એનું કારણ છે જ્ઞાનનો દુરુપયોગ કર્યો એનું આ પરિણામ છે. સદુપયોગ કરે તો કેવળ જ્ઞાન પ્રગટ કરે, સર્વજ્ઞ થાય. એક સેકન્ડના અસંખ્ય ભાગમાં ત્રણ કાળ ત્રણ લોક એના જ્ઞાનમાં જણાઈ જાય અને પરમ શાંતિ એવી ને એવી દે. આત્માને નબળો પાડે છે, સીધી વાત આ છે. એટલે એ બધા કશાયમાં જાય છે. જયારે જ્ઞાન એકલું જ્ઞાન માત્ર જ્ઞાન છે એ અકશાય સ્વભાવ છે. કશાયમાં દુઃખ અને આકુલતા છે. કોઈ એમ કે મને મીઠાઈ ખાવામાં સુખ લાગે છે તો કે તને જેટલી મીઠાઈ ખાવામાં સુખ લાગે એ છે ડબલ ખા એટલે ડબલ સુખ થશે તને, અને દસ ગણી ખા તો દસ ગણું સુખ થાય. તો કે ના 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 ભાઈ સાહેબ, એ તો ન થાય. તો પછી અમથો અમથો સુખની કલ્પના શું કરવા કરે છે? પશ્ચાત દુઃખ તે એવી વ્યાખ્યા કરે છે. નક્કી કરી લેવું એ સુખનું સ્વરૂપ જ નથી. જ્ઞાન જ સુખ સ્વરૂપે છે અને જ્ઞાનનું જ રૂપ સુખ છે. જ્ઞાન સુખ સ્વરૂપે છે અને જ્ઞાનનું રૂપ સુખ છે. એ જો જ્ઞાનનું રૂપ સુખ દેખાય તો જીવને એટલું બધું સુખનું આકર્ષણ છે કે જ્યાં દુઃખ છે ત્યાં સુખની કલ્પનાથી જિંદગીની જિંદગી મજૂરી કરી છે. એને આ જીવે સુખ લેવા માટે મજૂરી કેટલી કરે છે? જિંદગીની જિંદગી કાઢી નાખે છે, છતાંય સુખ મળતું નથી. જો સાચું સુખ એને દેખાઈ જાય તો આખા સંસારને લાત મારીને એ સુખ મેળવવા માટે પુરુષાર્થ કરે છે, આખા સંસારને ગૌણ કરી શકે. તો અહીંયા એમ કે છે કે પહેલો વહેલો તો શુભાશુભ પરિણામને ગૌણ કર. કોને? શુભાશુભ પરિણામને ગૌણ કર. જે શુભાશુભ પરિણામ દ્વારા તું સાતા અસાતાનો સંબંધ કરે છો એ શુભાશુભ પરિણામને જ ગૌણ કર. બે પદાર્થ વચ્ચેનો પુલ તૂટી ગયો પછી ત્યાં જવાની જવાનો કોઈ પ્રકાર નહીં બને. ભૂતગળ સુધી પહોંચવાને રસ્તાનો રસ્તો તૂટી ગયો, વચ્ચે પુલ તૂટી ગયો છે, ત્યાં નહીં પહોંચાય. હવે ભૂતગળ પરમાણુ સુધી ક્યાં ક્યારે પહોંચે છે? શુભાશુભ પરિણામ ઉપર બેસીને એને ગૌણ કરી નાખે. કેમ કે દુઃખદાયક છે, ગૌણ થઈ શકશે. જ્ઞાન લક્ષણ જ્ઞાન સ્વરૂપી આત્મા સુખદાયક છે અને એ મુખ્ય થઈ શકશે. એ સુખ દુઃખને કારણે મુખ્ય ગૌણ થાય છે. તો અહીંયા કહે છે કે ઉદાસીન થવું એટલે એને ગૌણ કરવું, એની ઉપેક્ષા કરવી. રાગમાં અપેક્ષા છે ત્યાં સુધી, રાગની અપેક્ષાથી, રાગનો વિષય જે પદાર્થો પરમાણુ છે એમાં પણ સુખની અપેક્ષા આવી જાય છે. એટલે જે રાગની અપેક્ષામાં છે તે રાગના વિષયભૂત પદાર્થોની અપેક્ષામાં, અવલંબનમાં આવી જાય છે. એ ધારા પ્રત્યે ઉદાસીન થઈને દેહાદીથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલો તે આત્મા દેહથી ભિન્ન છે અને પોતાના સ્વભાવની મર્યાદામાં રહેલો છે. સ્વભાવની મર્યાદા છોડીને ક્યાંય જતો નથી, અથવા સ્વભાવની મર્યાદા છોડીને આત્મા કાંઈ કરી શકતો નથી. ગાંધીજીએ જે પ્રશ્નો પૂછ્યા છે એમાં એક પ્રશ્ન એવો પૂછ્યો છે જે બીજા નંબરનો પ્રશ્ન છે કે આત્મા શું કરી શકે છે. આત્મા શું કરી શકે? તો કે આત્મા કાંઈ ન કરી શકે. આત્માનું કાર્યક્ષેત્ર કેટલું કે પોતાના પોતાની પર્યાયથી બહાર ન જઈ શકે. આત્માને પછી વિકારી અવિકારી પર્યાય બીજી વાત છે, પણ એ પર્યાયથી બહાર ન જઈ શકે. બહુ સીધે સાધો વિચાર કરીએ, જાડી બુદ્ધિમાં સમજાય એવો વિચાર કરીએ તો પણ કે આત્મા ભાવ સિવાય શું કરી શકે છે? ચાલો, બધાનો જે દેહમાં રહેલો આત્મા છે એ ક્ષણે ક્ષણે ભાવ કરવા સિવાય શું કરી શકે છે? ભાવ કરવાથી આગળ એની પૂતગળની પર્યાયોમાં ક્યાંય પહોંચશે, પહોંચી શકે છે? એની કાર્યક્ષેત્રની મર્યાદા કેટલી? એને ભાવ થાય એટલે ઈચ્છા થાય, ભાવ થાય બસ. પછી બહારનું કાર્ય પરાધીન છે, આપણા આધીન નથી. જો ઈચ્છા પ્રમાણે બધું થઈ શકતું હોય તો આ દુનિયાની સ્થિતિ જુદી હોત. જુદી હોત એટલે શું કે કોઈ કોઈને જીવવા જ ન દે, રસ્તા ઉપર હાલવા જ ન દે, માથે પગ લઈને હાલો ભાઈ, રસ્તા ઉપર પગ નહીં મૂકતા, નહીં તો લડાઈ થઈ જશે. ઈચ્છા પ્રમાણે મહાસત્તાનું હાલતું નથી. જેને મહાસત્તાઓ કહેવાય છે ને એની ઈચ્છા પ્રમાણે ન ચાલે. જીવની કાર્યક્ષેત્રની મર્યાદા ભાવ કરવાથી આગળ નથી, માત્ર ભાવ કરી શકે એથી આગળ કાંઈ ન કરી શકે. એ ગાંધીજીએ પ્રશ્ન પૂછ્યો છે કે આત્મા શું કરી શકે છે? સ્વભાવ પરિણામે જ્ઞાનાદિ ભાવ કરી શકે છે, વિભાવ પરિણામે રાગ દ્વેષ કરી શકે છે, પછી ઉપચારથી પરપદાર્થોના કાર્યો કરે છે. એ તો કહેવા માંગે છે ખરેખર કરી શકતો, ઉપચારનો અર્થ કે ખરેખર કરી શકતો નથી. એટલું જો સમજાઈ જાય તો આ કેમ ન થયું, હું કેમ ન કરી શકું, એ બધી
વિકલ્પ
આકુલતા ને માથાકૂટ ને વિકલ્પ ને બધું છૂટી જાય. ઘણું દુઃખદાયક છે. કર્તૃત્વ બુદ્ધિથી પરપદાર્થના અને સંયોગના કાર્યો કરવા એમાં આકુલતા ઘણી છે, અનંતી આકુલતા છે, કેમ કે મીઠા પરિણામ છે. હવે એમ કે છે કે પોતાના સ્વરૂપ મર્યાદામાં રહેલો જે આત્મા દેહાદિથી એટલે સર્વ પુદ્ગળ પર્યાયોથી ભિન્ન છે એવો આત્મા, એમાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે, ચલ સ્વભાવરૂપ જે પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવો, વિયોગ કરવો એનું નામ સન્માર્ગ છે, સત્યનો માર્ગ છે, સત્નો માર્ગ છે. સન્માર્ગ એટલે સત્નો માર્ગ. બાંગડું બંધ રાખશો તો ખોલીને આવી જશે, જ્યાં સ્વાધ્યાય થાય ત્યાં પહોંચી જાય છે. આ એક બહુ સૂક્ષ્મ વાત કરી છે કૃપાલજી કે દેહથી ભિન્ન અને સ્વભાવની મર્યાદામાં રહેલા તે આત્માને જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો પણ અત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરવો, એટલે આખી પર્યાય દ્રષ્ટિને ઉડાડી છે. પરિણામો એ જીવનો સ્વભાવ છે, પણ એ ચલિત ભાવો છે, અચળ ભાવો નથી. ઉત્પાદ વ્યય છે તે ચલિત અંશ છે આત્માનો, અને ધ્રુવ છે તે અચલ અંગ છે. એટલા માટે પરિણામને ભંગ અંગ કહ્યું છે, કેમ કે એ ભાંગે છે, વારંવાર એમાં ભંગ પડે છે. જ્યારે આત્મ સ્વરૂપ જે ધ્રુવ ચૈતન્ય છે એને અભંગ અંગ કહ્યું છે, તો એને મુખ્ય કરવો. ચાહે ઉપયોગરૂપ જ્ઞાનની પર્યાય છે તો પણ એ ચલિત છે, વેદન છે એ પણ ચલિત છે, પણ તેના માધ્યમથી વેદક સ્વભાવી આત્મા જે જ્ઞાન દર્શન ચારિત્ર આદિ સ્વભાવો ભરેલા છે, શક્તિનું સ્વરૂપ છે, એના ઉપર સ્થિર થવું, એને મુખ્ય કરવું. પરિણામને અત્યંત ગૌણ કરવા, અહીં તો અત્યંત વિયોગ કરવાની વાત કરી છે, તો પરિણામ નાશ નથી થતા, પણ પોતે પરિણામમાંથી પોતે વિયોગથી પોતાનો વિયોગ કરી નાખે છે. દ્રષ્ટિ એટલે અહીંયા અસ્તિત્વ ગ્રહણ કરે એવું જેનું કાર્ય છે. માત્ર ચલ પરિણામને ગ્રહણ કરે છે પોતાપણે, તો તેને પર્યાય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ છે. એ વિષય કુંદાચાર્ય પ્રવચન સાંભળ્યો છે. જીવ છે, પદાર્થ છે, અને પદાર્થને પોતાના ગુણધર્મો છે, પર્યાયો છે, પણ પર્યાય મૂંઢતે પર સમય છે, પર્યાય મૂંઢા પર સમય. માત્ર વર્તમાન અવસ્થા જેવો ને જેટલો જ હું છું એવો જે અનુભવ અને દ્રષ્ટિ તે પર્યાય દ્રષ્ટિ છે, અને હું ત્રિકાળ શુદ્ધ સર્જાત્મ સ્વરૂપે છું એવું અસ્તિત્વ સ્વીકારવું તે દ્રવ્ય દ્રષ્ટિ છે, તે સમય દ્રષ્ટિ છે. પર્યાય દ્રષ્ટિ છે મિથ્યા દ્રષ્ટિ છે, અને દ્રવ્ય દ્રષ્ટિ છે તે સમય દ્રષ્ટિ છે. એ વાત પર પણ દેવાની કે ચલ પરિણામ રૂપ જે ધારા છે એનો પણ આત્યંતિક વિયોગ કરીને, એટલે એને એકદમ ગૌણ કરીને એવું શા માટે કહ્યું કે જે જ્ઞાન છે એમાં વેદના તને જણાય છે, વેદના અસાતા વેદના શામાં વેદાય છે એ જ્ઞાનમાં તને જણાય છે. એકલું જે જ્ઞાન વેદન છે એનાથી તું અસાતાને ભિન્ન પાડે, શુભાશુભ પરિણામને ભિન્ન પાડે. હવે જે જ્ઞાન વેદન છે ત્યાંથી આગળ વધીને ત્રિકાળી સ્વભાવની મુખ્યતા કરી નાખે, અને વર્તમાન અવસ્થાની જ્ઞાન વેદનની પણ ગૌણતા કરે. એવું સહજપણે અંતરમાં નિજ સ્વભાવનું અવલંબન હાથ આવે એને નિજાલંબન કહેવામાં આવે છે. એવો સન્માર્ગ ગ્રહણ કરવો એમ કે છે. જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરીને પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા, જો અહીંયા પ્રકાશ જ્યોતિ લીધી છે, અથવા પ્રકાશને અહીંયા તેજ અથવા કાંતિ કહેવામાં આવે છે. એ પણ 866 અચિંત્ય સ્વભાવની શુદ્ધ ચિંતિ સ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈને અચિંત્ય કરે છે એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પુરુષે દર્શાવ્યો તેમનો અત્યંત અત્યંત ઉપકાર માનીને ભક્તિ કરી છે. શું કહે છે કે જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો અત્યંત વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા, એને જ્યારે ગૌણ કરે ત્યારે કેવો આત્મા જોવામાં આવે છે? પરમ શુદ્ધ, પરમ શુદ્ધ, શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ ત્યાં લીધું છે, શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ ઉત્કૃષ્ટ શુદ્ધ પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ તેજોમય પ્રકાશમય તે આત્મા, આ તેજ નહીં, ઉદગળનું તેજ નહીં, લાલ પીળું તેજ નહીં, ચૈતન્યનું જેનું તેજ છે, ચૈતન્ય જેની શોભા છે, ચૈતન્યનું સંવેદન છે જેમાં, એવો તે આત્મા. કર્મયોગથી એટલે કર્મના ઉદયના જોડાણ થવાથી એને યોગ, કર્મયોગ કહેવામાં આવે છે. યોગ એટલે જોડાવું, યોજ ટુ જોઈન. કર્મના ઉદયના જોડાવાથી સકલંક પરિણામ દર્શાવે છે. એનામાં કશાયની કલંકિત, દોષની કલંક ક્યાંથી લાગ્યો? કર્મના ઉદયમાં જોડાયો ક્યાંથી લાગ્યો? પોતાનું જે ચૈતન્ય ચૈતન્યાત્મક આત્મ સ્વરૂપ છે એમાં લીનતા કરવી, સુખાનુભવથી લીનતા થાય છે. જ્યાં સુખનો અનુભવ થાય ત્યાં એકાગ્રતા થાય, ત્યાં રસ આવે, ત્યાં મુખ્યતા થાય ને ત્યાં લીનતા થાય. નિરાકુર શાંત સ્વરૂપ છે, એકલું માત્ર ચૈતન્ય છે, તે નિરાકુર શાંત સ્વરૂપ છે. ચિત્ત એટલે ઉપયોગ, ચિત્ત એટલે ઉપયોગ, ચેતના એટલે આત્મા, આત્મસમાન, એમાં એને લીન કરવું. તે કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે, એમાં દૂષિત પરિણામ, દોષ ઉત્પન્ન થાય છે. તેથી ઉપરામ થઈને થાકી જાય નથી. ઉપરામ થવું એટલે વિરામ પામવું. જેમ કોઈ માણસ હું હવે હાલતા હાલતા થાકી ગયો છું, મારી શક્તિ બહારની વાત છે, હું અહીંયા જ બેસી જઈશ, એમ કહે છે કે સકલંક પરિણામથી આત્મા દુઃખી થાય છે. દુઃખથી થાક્યો હોય તો ઉપરામ પામી જાય, વિરામ પામી જાય, આરામ કરી લે. આરામ એ બધામાં શબ્દ, જે પાછળનો શબ્દ એક જ છે, આરામ, ઉપરામ, વિરામ, બધામાં રામ પાછળ આવે છે, આગળ ઉપસર્ગ લાગે છે. એ રીતે ઉપરામ થઈને, સકલંક પરિણામથી ઉપરામ થઈને, નિરાંત પામીને, જેમ ઉપશમિત થવાય, જેમ શાંત થવાય, જે રીતે શાંત થવાય, એ શાંતિને વધારતો જાય, શાંતિને વર્ધમાન કરતો જાય, શાંતિમાં ઢળતો જાય, શાંતિમાં જામતો જાય, આ ધ્યાનનો વિષય. જેમ ઉપશમિત થવાય તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, એવા શાંત પરિણમનમાં અને શાંત સ્વરૂપમાં સ્થિર થવાય, અચળ થવાય, એમાંથી વિચલિત ન થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. તે જ લક્ષમાં રાખવા યોગ્ય છે, એની જ ભાવના ભાવવા યોગ્ય છે, વિચાર અને ચિંતા ચાલે તો એની ચિંતા કરવા યોગ્ય છે, સંયોગની શરીરની ચિંતા કરવા જેવું નથી. એ જ સ્વરૂપની ચિંતના કરવી અને એ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવો, એની સહજતા આવી જાય, સહેજે સહેજે એમ થાય, એ કરવા યોગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે, સર્વજ્ઞાની પુરુષોની એ જ શિક્ષા છે કે આ રીતે આત્મકલ્યાણ સધાય છે, બીજી કોઈ રીતે આત્મકલ્યાણ સધાતું નથી, આ જ રીતે આત્મકલ્યાણ સધાય છે. તેવો સન્માર્ગ ગવેષતા, આવા માર્ગના ખોજતા, શોધ કરનારા, પ્રતીત કરવા ઈચ્છતા, એમાં વિશ્વાસ કરવા ઈચ્છતા અને તેને સંપ્રાપ્ત કરવા ઈચ્છતા, એવો માર્ગ ગ્રહણ કરવાની ઈચ્છા છે જેની, એવા આત્માર્થી જનને, આત્માર્થી જન કેવા હોય, આત્માર્થી જનની વ્યાખ્યા કરવી કે આવો સન્માર્ગ જે શોધે છે અંદરમાં, એના ઉપર વિશ્વાસ રાખવા માગે છે અને એ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, એવા આત્માર્થી જનને પરમ વિતરાગ સ્વરૂપ દેવ, તીર્થંકર પરમાત્મા જીનેન્દ્ર દેવ એ પરમ વિતરાગ સ્વરૂપ છે, જેમાં અનંતમાં ભાગે પણ રાગનો અંશ રહ્યો નથી, જે સર્વાંગ શુદ્ધ થયા છે એવા જીનેન્દ્રદેવ સ્વરૂપ નૈષ્ઠિક નિષ્પ્રહ નિર્ગ્રંથ રૂપ ગુરુ, ગુરુની વ્યાખ્યા કરે છે, જે સ્વરૂપની અંદર નિષ્ઠા ધરાવે છે, જેને કોઈ બહારમાં સ્પૃહા નથી, કોઈથી કાંઈ લેવું દેવું મેળવવું નથી, એવા નિષ્પ્રહી નિર્ગ્રંથ ગુરુ છે. ગુરુ હોય એ નિષ્પ્રહી હોય છે, સ્પૃહા રાખે તે ગુરુ, સ્પૃહા રાખે તે દુકાનદાર છે. જેમ છે આ દઈને આ લેવું છે, વાત ખતમ છે. જે નિષ્પ્રહી છે જે સત્પુરુષ આવા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જેમાં અનંત જ્ઞાનાદી સંપત્તિ ભરી છે ગુણની, એને પાયમાં છે તો તે બહારમાં દેખાવ નથી કરતા કે અમારી મેં આટલી બધી સંપત્તિ થઈ છે, આવી ગઈ છે. અજ્ઞાનીઓની વચ્ચે અજ્ઞાની થવા જેવા થઈને રહીએ છીએ. કૃપાળુએ લખ્યું છે પત્રમાં, અમારે બધાની વચ્ચે અજ્ઞાની થઈને રહેવું છે. નાની પણ દેખાડવું નથી કે અમે જ્ઞાની થયા છીએ, દેખાવું નથી. સંપત્તિને સાચવવાની, ગ્રહણ કરવાની, રક્ષણ કરવાની કેપેસિટી કેટલી છે આપણે દુનિયામાં નથી કહેતા. પછી સો આવી જાય પણ આવેલા પૈસાને પચાવવો અઘરો છે, નથી કહેતા. વૃદ્ધ માણસો ખાસ વાત કરે, ઘરમાં જુવાન છોકરા ઉડાડવા માંડે તો દેખાવ બહુ કરે, કામ કરો તેમ કરો ફલાણું કરો, દેખાવ કરવાનું મન થાય. તમે પચાવો, આવેલી ચીજને પચાવતા છો, મિત્ર ક્યાંક લૂંટાઈ જશો, શું બહુ સારા દેખાવા જશો તો લૂંટાઈ જશો. એમ અત્યારે આ કાળમાં ધર્મ દારિદ્ર્ય ઘણું પ્રવર્તે છે. આ કાળ દરિદ્રતાનો છે, ધર્મની દરિદ્રતા છે, ધર્મ નથી. એવું જ્યાં દારિદ્ર્યપણ વર્તે છે ત્યાં કોઈ પોતાના વૈભવને ખુલ્લો કરે તો લૂંટી લે, બીજું નથી. કૃપાળુ ગુપ્તર્યાનું કારણ એ છે, ધર્મક્ષેત્ર કાળમાં આવજો ગુપ્તર્યા છે. બીજાનું કલ્યાણ થાય એમાં એમને કાંઈ વાંધો ન હોય તો અનંતી કરુણા છે. પણ જોયું કે જો બાર પડવાનું થશે તો સંપ્રદાયમાંથી વિરોધ ઘણો થશે, અને સાચું હોય તો વિરોધ કરતા થઈ ગયા. હજી પણ એ જ પરિસ્થિતિ છે. તો એમને જો પાત્ર છે ઠેકાણે આવશે, જેનું અમારાથી કલ્યાણ થવાનું છે એ ગમે ત્યાંથી આવી જશે. અને આવી ગયા છે, આવી ગયા કોઈ ક્યાં ના, કોઈ ક્યાં ના.
તમે માણસોના એક મા સતીજીનો બિચારા બેને રચનાનું કીધું છે કે રચનાનું કહ્યા હાથ ધોઈ નાખો. હવે આ અનંતનું મંદિરમાં જઈને
તીવ્ર કરતા
રચનાનું કીધું તમે કે હાથ ધોઈ નાખો,
નોંધાય તમારે
અશુદ્ધ થઈ ગયા.
મા સતીજી હવે કેટલી આનંદનું મંદિર જ્ઞાનનું મંદિર
ઝેર થઈ જાય. આ તો બધાનો અનુભવ છે ને સંસારમાં, આ એ પરિસ્થિતિ. ધર્મ નથી, દુકાનદાર છે. કેવળ આત્માનું કલ્યાણ કરવું હોય એના માટે માર્ગ છે. બીજે ક્યાંય પીડ્યા વિના, આડે અવળે ફસાયા વિના, ભાલે ભરાયા વિના સત્પુરુષના ચરણમાં આવી જાય તો બચે.
એક ખીલો પકડે તો ખીલે જે બાજુ હોય દાણો બચી જાય, બાકી બધા દળાઈ જાય. એવું છે સંસારનું દરણું ચાલે છે, એમાં ખીલો જે આવી ગયો ખીલા પાસે એ બચી ગયો, બાકી બધા એ રહ્યા એ બધાનો લોડ થઈ જશે. એ ખીલો પકડતા આવે
ज्ञानी के वचन का अगर हम अमलीकरण नहीं करते तो उनके प्रति कितनी अभक्ति के परिणाम कर रहे, कितनी आराधना कर रहे.
આવા મહાપુરુષોના વચનો છે આપણને જ્યારે આપણા કાન સુધી પહોંચ્યા, ઘણાને તો કાન સુધી પહોંચ્યા જ નથી, સાંભળવા જ માગતા નથી, એ વાત કરશો ને નામ જ લેશો ને એલર્જી થઈ ગયું. પણ જેને સાંભળ્યું, જેને સાંભળવા મળ્યું, જેને એમ છું બહુ સારી વાત છે, એ વાતનો અમલ ન કરે તો અનાદર ન થાય એમ કે છે. અમલ કરવો જોઈએ તરત, કે અમલ ન કરે અનુસરણ કરીને આચરણમાં એમનો આદર કર્યો, મિત્રાનો આદર થઈ જાય એમ થયું. મિત્ર સાંભળીને વાંચીને સંતોષ પકડે કે ચાલો આપણે એક કલાક સત્યાવ્રતનું શ્રવણ કરી આવે, સંતોષ પકડવાનો છે. એવા આત્મારથી જન્મે સ્વરૂપ નિષ્ઠ નિષ્પ્રાણ નિર્ગ્રંથ ગુરુ, સ્પરા રાખે એવો નહીં, નિષ્પ્રાણ નિર્ગ્રંથ ગુરુ, પરમ દયામૂળ ધર્મ વ્યવહાર, આ શું શું ઉપાસવા યોગ્ય છે એની વાત કરે છે. કે જિનેન્દ્રદેવ પરમ વિતરાગ સ્વરૂપ જિનેન્દ્રદેવની ઉપાસના કરવા યોગ્ય છે, સ્વરૂપસ્થ રહેલા એવા નિષ્પ્રભ ગુરુની ઉપાસના કરવા જેવી છે, પરમ દયામૂળ ધર્મ વ્યવહાર પણ ઉપાસવા જેવો છે. જે ધર્મનું મૂળ પરમ દયા છે, પોતાની પણ અહિંસા અને બીજાની પણ અહિંસા, સ્વપર અહિંસક માર્ગ છે. સ્વ અહિંસા પાળે તો પર અહિંસા યથાર્થ પાડે, એકલી પર અહિંસા પાડે તો રાગમાં સ્વની હિંસા થઈ જાય એમ નહીં. જે લોકો અહિંસાને નથી સમજાય એકલી પરની અહિંસા પાડે. હું તો અહીંથી શરૂ થયું છે કે રાગથી તારું ભાવમરણ છે, તારા આત્માની અહિંસા પાડ, એની હિંસા કરતો મઠ, તો એનામાં એમાંથી જે પરમ સંયમ પ્રગટશે, પરમાર્થ સંયમ પ્રગટ થશે, એમાં બીજા જીવોની પણ અહિંસા થઈ જાય છે, કોઈની હિંસા નહીં થાય. પોતે ભીખ માંગે છે દાન કેવી રીતે આપે એના. પરમ દયા મૂળ ધર્મ વ્યવહાર અને પરમ શાંત રસ રહસ્ય વાક્યમય સત્શાસ્ત્રો, સત્શાસ્ત્રની વ્યાખ્યા જેવો કરવાનું. પરમ શાંત રસ જેમાં ભરેલો છે આત્માની શાંતિનો, ચૈતન્યની શાંતિનો પરમ શાંત રસ જેમાં ભરેલો છે, એવા રહસ્યવાળા વાક્યો જેની અંદર હોય તે સત્શાસ્ત્ર. આત્માની શાંતિ પ્રગટ કરાવવામાં નિમિત્તભૂત થાય એવું રહસ્ય જે ખોલતા હોય એ શાસ્ત્રને સત્શાસ્ત્ર કહેવાય. રાગવેશ કરાવે તે સત્શાસ્ત્ર.
કે પહેલે મને સેન્ટેન્સ છે ને જ્યાં જિનેન્દ્ર ભગવાન
ફરી છે, પેરેગ્રાફ જ ફરી છે. તે સન્માર્ગને ગવેષતા, ઉપર જે કહ્યું ને એવો જે માર્ગ ઉપાય એને ગોતવા નીકળેલા, એવા માર્ગની શોધમાં નીકળેલા, તેની પ્રતીત કરવા ઈચ્છતા, એમાં વિશ્વાસ રાખવાની તેની ઈચ્છા ભાવના છે, અને તેને પ્રાપ્ત કરવા ઈચ્છતા, સંપ્રાપ્ત કરવા ઈચ્છતા એવા જે આત્માર્થી જના, આત્માર્થી જનાને કહેવાય કે જે સન્માર્ગને ગોતવા નીકળ્યા હોય અને પ્રાપ્ત કરનારા હોય. સાંભળીને બેસી ન રહે, સંપ્રાપ્ત કરવા ઈચ્છતા, અમલીકરણ આવ્યું અમલ કરે છે એવા આત્માર્થી જનને પરમ વિતરાગ સ્વરૂપ દેવ ઉપાસનીય છે. જેમાં અનંતમાં ભાગે પણ રાગનો અંશ રહ્યો નથી, તે પરમ વિતરાગ સ્વરૂપ છે.
વો ફિર જ્ઞાનીઓ મેં ભેદ નહીં દેખતા.
અનંત જ્ઞાનીઓ નો આદર આવી જાય છે, એક જ્ઞાની ના અનાદર માં અનંત જ્ઞાનીઓ નો અનાદર આવી જાય છે. એટલે એક પત્ર માં કૃપાળુ કહે છે જ્ઞાની પુરુષના ગુણગાનમાં ઉજમાળ થવો અને તેનો અવરણવાદ કોઈ દિવસ કરવો, કોઈ જ્ઞાનીનો અવરણવાદ ન કરવો, કેમ કે તે અનંત સંસારનું કારણ છે. જ્ઞાની પુરુષનો અવરણવાદ કરવો તે અનંત સંસારનું કારણ છે. નીતિ બ્રહ્મતાનું મંત્ર છે. પરમ વિતરાગ સ્વરૂપ દેવ ઉપાસનીય છે. સ્વરૂપ નૈષ્ઠિક નિષ્પ્રણ નિર્ગ્રંથ ગુરુની ઉપાસના કરવા યોગ્ય છે. ઉપાસના કરવી એટલે શું કે એમના ચરણ સાનિધ્યમાં બેસીને આત્મકલ્યાણ કરી લેવું એમની આજ્ઞા એ કહે તે રીતે. કેમ કે પોતાને ખબર નથી મને કેટલો રોગ છે, કઈ લેવા જોઈએ, એ તો સદગુરુ વૈદ્ય સુધા. સર્વાર્પણ બુદ્ધિ એ સદગુરુના ચરણમાં રહેનારને પછી સ્વચ્છંદ થતો નથી, બીજી ગડબડ ન થાય. એને બુદ્ધિ ચલાવવાની જરૂર શું? જે પોતે દર્દી છે એને ડાક્ટર થવાની શું જરૂર? એને ઈલાજમાં પોતાની બુદ્ધિ ક્યાં ચલાવવાની? હાર્ટ સ્પેશિયાલિસ્ટને એમ કહેવાય કે તમે આમ લખો ને તેમ લખો, પ્રિસ્ક્રિપ્શન લખવાનો ના પણ ક્યાં પોતા કરે. મને પીળા રંગની ગોળી આપજો, ગુલાબી રંગની ગોળી આપજો એમ કહેવાય. તારે હાજા થવું છે, શું કરવું છે?
વહાં પે ભી એસે બોલતે હૈ કે આપ જૈસા બોલેંગે હમ વૈસા કરેંગે, બસ આપ હમકો ઠીક કર દીજીએ.
હા, ત્યાં તો એમ કહે છે, તમે જેમ કહેશો એમ કરશો, પણ ભાઈ સાહેબ અમારો રોગ પટાડી દે, અમારે ભરવું નથી, અમને હાર્ટ એટેક નો આવવો જોઈએ, તમે જેમ કહો એમ કરીએ, જેને ભરવું નથી.
તો જબ વો ડોક્ટર કે પાસ મેં ઇતના પૂર્ણ સમર્પણ કા ભાવ આતા હૈ તો ફિર ઇધર નહીં આયેગા ક્યા?
પછી આમ તો જો અત્યાર સુધી શું કર્યું છે આ જીવે, અત્યાર સુધી શું કર્યું છે?
અબ તો નહીં કરની ચાહીએ ને, વૈસે
હવે નહીં કરવું જોઈએ. હા, ઓકે, અત્યાર સુધી જ કર્યું છે,
ઉધર નહીં દેખના હૈ, અબ નહીં કરના, ઉધર
દેખના, હવે નહીં કરવું. પરમ દયામૂળ ધર્મ વ્યવહાર ઉપાસવા યોગ્ય છે. પરમ શાંત રસ રહસ્ય વાક્યમય જે સત્શાસ્ત્રો છે તેની પણ ઉપાસના કરવા યોગ્ય છે. જે સત્શાસ્ત્રો આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર તે નિત્ય વિચારવા કરી મતાંતર આજ્ઞા કરી છે. જે મહાપુરુષોના શાંત રસને ઉત્પન્ન કરનારા વચનો જેમાં ભરેલા છે એ બધા અમૃત રસને વરસાવનારા શાસ્ત્રો છે. અંદર એટલા અમૃતના દરિયા ભર્યા છે, કેમ કે અનુભવમાંથી નીકળેલી વાણી છે. જે સત્શાસ્ત્રને ઉપાસના કરવા યોગ્ય છે. સન્માર્ગની સંપૂર્ણતા થતા સુધી, મોક્ષ ન થાય ત્યાં સુધી, ક્યાં સુધી? સાધક દશા વર્તે બારમાના અંત સુધી. સન્માર્ગની સંપૂર્ણતા થતા સુધી પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે. ઉપાસવા યોગ્ય એટલું ન કીધું, પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે. કે જે આત્માના કલ્યાણના પરમ કારણો છે એવી જે ઉપાસના છે, એ આત્માના કલ્યાણ કરવાના પરમ નિમિત્ત છે, એની ઉપાસના કરવી, પરમ ભક્તિથી ઉપાસના કરવી. પત્રે એક સ્મરણ સંપ્રાપ્ત થયેલી ગાથા લખી આ પત્રને સંક્ષેપીએ છીએ. આ પત્રને હવે લંબાવશું નહીં. એક ગાથા જે છે એ ગાથા પૂરી કરી લઈએ. ભીષણ નરણ ગઈએ, તિરણ ગઈએ, કુદેવ મણુ ગઈએ, પત્તો સી તીવ દુઃખમ ભાવહી જીણ ભાવના જીવ. ભયંકર નરક ગતિમાં, તિરંજ ગતિમાં, માઠી દેવ ગતિમાં, એટલે આ પુતળા પુતળા વ્યંતર જ્યોતિષ થાય, તથા મનુષ્ય ગતિમાં હે જીવ તું તીવ્ર દુઃખને પામ્યો, માટે હવે તો જીન ભાવના ભાવ ચિંતવ. જીન ભગવાન જે પરમ શાંત રસે પરિણમીને સ્વરૂપસ્થ થયા, તે પરમ શાંત સ્વરૂપની ભાવના ભાવ, કે જેથી તેવા અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમ અવ્યાબાદ સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય. એ રીતે ઓમ શાંતિ.
સવારનો પત્ર.